એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક ખૂબ જ મહત્વના વિવેચક સુરેશ જોશી, એમના એક પ્રભાવશાળી લેખ પર વાત કરવાના છીએ. સાહિત્યના અધ્યાપન અને સંશોધન પ્રશ્નો. આપણી પાસે આમ તો એક જ લેખ છે, પણ એ જાણે આખા યુગની જે શૈક્ષણિક ચિંતાઓ હતી એનો અરીસો છે. આ લેખમાં જોશીજીએ ગુજરાતી સાહિત્યનું જે શિક્ષણ અને સંશોધન એની તત્કાલીન સ્થિતિ પર ઘણા સણસણતા સવાલો ઉઠાવ્યા છે.
હા, બિલકુલ.
ખાસ કરીને એમણે વિજ્ઞાનનો જે વધતો પ્રભાવ હતો અને સાહિત્યનો અભ્યાસ, એ બે વચ્ચેનો તણાવ, શિક્ષણની યાંત્રિકતા અને સાચો સાહિત્યાનુભવ કોને કહેવાય એની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તો ચાલો જોઈએ કે આ લેખ આજે પણ આપણને શું શીખવી શકે છે. ક્યાંક ને ક્યાંક એ પ્રશ્નો આજે પણ ઊભા જ છે.
ચોક્કસ.
લેખની શરૂઆત જ એક મોટા અવલોકનથી થાય છે. એ સમયમાં રાજકારણ અને ખાસ કરીને વિજ્ઞાનનો દબદબો, એમ કહી શકાય કે વર્ચસ્વ, વધી રહ્યું હતું. આની અસર જીવન અને મૂલ્યો પર કેવી રીતે પડી રહી હતી એ વિશે લેખ શું કહે છે?
હા, એટલે સુરેશ જોશી નોંધે છે કે વિજ્ઞાનની જે સફળતા હતી એ એટલી સ્પષ્ટ હતી, પ્રત્યક્ષ હતી, કે એની પદ્ધતિઓ, ખાસ કરીને પેલી પૃથક્કરણની રીત, વસ્તુને ટુકડાઓમાં જોવાની વૃત્તિ, એ જીવનના બીજા ક્ષેત્રો પર પણ લાગુ કરવાનો આગ્રહ વધ્યો.
એટલે સાહિત્ય જેવા ક્ષેત્રોમાં પણ?
હા, સાહિત્ય જેવા અનુભવ પ્રધાન ક્ષેત્રમાં પણ જાણે વૈજ્ઞાનિક ચોક્કસાઈની માંગ થવા લાગી. આનાથી એક મોટો વિખવાદ ઊભો થયો. જો બૌદ્ધિક વિકાસ અને ભાવનાત્મક વિકાસ, એટલે કે ઉર્મી જીવન, એની વચ્ચે
અચ્છા
બુદ્ધિને પ્રાધાન્ય મળ્યું, પણ ભાવોની કેળવણીની ઉપેક્ષા થઈ, અને એનાથી જીવનમાં એક પ્રકારની, એમ કહી શકાય કે, અરાજકતા આવી. વિજ્ઞાનની આ વસ્તુનિષ્ઠતા કળાના ભાવનાત્મક સત્ય સાથે સંઘર્ષમાં આવી, એમ એમણે નોંધ્યું છે.
એટલે એમ કે સાહિત્યને પણ જાણે પ્રયોગશાળાના સાધનથી માપવાનો પ્રયત્ન થયો. એમાં રહેલી જે સંદિગ્ધતા છે, અનેક અર્થછાયાઓ છે, એને જાણે નબળાઈ ગણવામાં આવી.
બરાબર, બરાબર. જોશી શબ્દાર્થશાસ્ત્ર એટલે કે સિમેન્ટિક્સ, એની એક વિચારધારાનો ઉલ્લેખ કરે છે. એ વિચારધારા કાવ્યની જે વ્યંજના શક્તિ છે એને અર્થની અચોકસાઈ ગણતી હતી.
ઓ
હા, એ લોકો માનતા કે શબ્દનો એક જ નિશ્ચિત અર્થ હોવો જોઈએ, સંદિગ્ધતા નહીં. આ ક્યાં તો આ, ક્યાં તો તે, એટલે કે ઈધર ઓર વાળું વલણ કવિતાના સ્વભાવથી જ વિપરીત છે.
સાચી વાત. કવિતાનો અર્થ તો વિસ્તરતો હોય છે.
હા, એનો અર્થ તો અનેક સ્તરે વિસ્તરતો હોય છે, જેને પ્રોગ્રેસિવ એન્કમ્પસમેન્ટ કહેવાય. પછી એ કેનેથ બર્કનું એક સરસ અવતરણ ટાંકે છે, જે આ મુદ્દો બહુ સ્પષ્ટ કરે છે.
કયું?
પોએટિક આઈડિયલ ઇઝ એસ્થેટિક, ધ સિમેન્ટિક આઈડિયલ ઇઝ એનર્જીઝિક.
હા, એટલે કે કાવ્યનું લક્ષ્ય સૌંદર્યલક્ષી છે, જ્યારે પેલું શાસ્ત્ર પીડાનાશક જેવું છે.
હા, ગૂંચ કાઢીને નિશ્ચિત અર્થ આપીને શાંતિ આપનારું. પણ જોશી કહે છે કે કવિતાનું કામ શાંતિ આપવાનું નથી, પણ અનુભવને જગાડવાનું છે, એને વધુ તીવ્ર બનાવવાનું છે.
આ ખરેખર બહુ મહત્વનો ભેદ છે. તો આ વૈજ્ઞાનિક ચોકસાઈના આગ્રહ સામે સાહિત્યનું પોતાનું આગવું અનિવાર્ય મૂલ્ય શું છે? જોશી એ વિશે શું કહે છે?
જો જોશી ટીએસ એલિયટના ઓબ્જેક્ટિવ કોરિલેટિવ, એટલે કે વ્યક્તિ નિરપેક્ષ માધ્યમ, એ ખ્યાલને ટાંકે છે.
અચ્છા, એ શું છે, જરા સમજાવશો?
હા, સરળ શબ્દોમાં કહીએ તો લાગણીને સીધી રીતે વ્યક્ત કરવાને બદલે એવી વસ્તુઓ, ઘટનાઓ કે પરિસ્થિતિઓની સાંકળ રચવી કે જેનાથી વાચકના મનમાં પેલી લાગણી આપોઆપ જ જન્મે. એમનું કહેવું છે કે સાહિત્ય આપણને આપણા અને બીજાના અનુભવોને આવી તાટસ્થ્યપૂર્ણ રીતે જોતા શીખવે છે. આનાથી અવેરનેસ એટલે કે સંવિત્તિ, ચેતનાનું એક નવું સ્તર ખુલે છે. અનુભવ પર એક પ્રકારનું પેટર્ન રચાય છે, અને આ પેટર્ન રચવું એ પોતે જ એક મૂલ્યવાન માનવીય પ્રવૃત્તિ છે.
બરાબર.
અને તેઓ ભારપૂર્વક કહે છે કે સાહિત્યમાં ફેક્ટ એટલે તથ્ય અને વેલ્યુ એટલે મૂલ્ય એ જુદા પાડી શકાતા નથી. એ તો આપણી જે આ આદિમ વૃત્તિ છે, પ્રતીકો દ્વારા જગતને ભાગવત કરવાની, અનુભવવાની, મિથ મેકિંગ કે સિમ્બલ ફોર્મિંગ જેને કહીએ, એને પોષે છે.
એટલે વિજ્ઞાનથી ઉલટું.
હા, વિજ્ઞાન વસ્તુઓને છૂટી પાડે છે, જ્યારે કળા અને સાહિત્ય વિરોધી તત્વોને પણ એક સમન્વયમાં સાંધે છે.
અને આ સંદર્ભમાં ભાષાનું શું, સર્જકની ભાષા પ્રત્યે શું જવાબદારી છે? મને યાદ છે ત્યાં સુધી એઝરા પાઉન્ડનો ઉલ્લેખ પણ છે ને લેખમાં.
હા, ચોક્કસ. પાઉન્ડના મતે અને જોશી એને સમર્થન આપે છે કે સર્જકનું સૌથી મોટું અતિ મહત્વનું કામ ભાષાની શુદ્ધિ અને એનું સત્વ જાળવવાનું છે.
કેવી રીતે?
જોશી પાઉન્ડને ટાંકીને કહે છે કે જેમ ભેળસેળવાળી દવા વાપરનાર કે ખામીયુક્ત શસ્ત્રથી ઓપરેશન કરનાર સમાજનો દ્રોહી છે, તેમ ભાષાને ભ્રષ્ટ કરનાર, તેના અર્થોને ખોખલા કરનાર પણ અપરાધી છે.
બાપરે, આ તો બહુ કડક વાત કહી.
હા, કારણ કે જ્યારે શબ્દોનો વસ્તુ સાથેનો સંબંધ તૂટી જાય, ભાષા લાગણીઓનું ખોટું મૂલ્ય આંકવા માંડે અથવા સાચા મૂલ્યને ઢાંકવા માંડે, ત્યારે વિચારવાની ક્ષમતા જ નષ્ટ થઈ જાય છે. એટલે સાહિત્યકાર અને વિવેચકે આ બાબતે સતત સજાગ રહેવું જોઈએ.
વાહ, આ તો બહુ જ મોટો દાવો છે. એટલે ભાષાની શુદ્ધિ જાળવવી એ એક નૈતિક જવાબદારી બની જાય છે. સાચી વાત. આ પૃષ્ઠભૂમિમાં જોશી વર્તમાન સાહિત્ય શિક્ષણની સ્થિતિ વિશે શું કહે છે? મને એમના લખાણ પરથી લાગે છે કે તેઓ ઘણા નારાજ હતા.
ખૂબ જ. એમણે સમસ્યાઓની એક લાંબી યાદી આપી છે. ખરેખર મુખ્યત્વે શિક્ષણની આછી સિસ્ટમ એટલી જડ બની ગઈ છે કે તે પોતે જ સાધ્ય બની ગઈ છે, સાધન નથી રહી.
એટલે સિસ્ટમ જ મુખ્ય થઈ ગઈ.
હા, પછી નિમણૂકોમાં ખામીઓ, અભ્યાસનો હેતુ શું છે તેની જ અસ્પષ્ટતા, બધું જ પરીક્ષાલક્ષી શિક્ષણ અને અભ્યાસક્રમ, વિદ્યાર્થી અને સાહિત્યની જે મૂળ કૃતિ છે એની વચ્ચે સીધો સંપર્ક જ નહીં, બધું શિક્ષક કે નોટ્સ દ્વારા જ. અને સૌથી મોટી વાત, સાહિત્ય દ્વારા જે પરિષ્કૃત સૂઝ, જે સંવેદનશીલતા કેળવાવી જોઈએ, તેનો સદંતર અભાવ દેખાય છે.
તંત્રમાં પાછું પેલું સત્તાનું રાજકારણ, કૃત્રિમ પદાનુક્રમ, જૂથવાદ, આ બધું સહકારની ભાવનાને મારી નાખે છે. નવા વિચારો આવે તો રૂઢિચુસ્તતાનો એક ગળ હોય છે જે એને રોકે છે. ફેરફારો એટલી ધીમી ગતિએ થાય કે જાણે કોઈ મોટી ક્રાંતિ થઈ રહી હોય. તો પછી સારા શિક્ષકમાં કેવા ગુણો હોવા જોઈએ જોશીના મતે? આદર્શ શિક્ષકની એમની કલ્પના શું છે?
જોશી બહુ સરસ રીતે કહે છે કે સાચો શિક્ષક પોતે આજીવન વિદ્યાર્થી હોય છે. એ ક્યારેય શીખવાનું બંધ નથી કરતો. તે સાહિત્યને પ્રેમ કરે, એના મૂલ્યને ઊંડાણથી સમજે અને વિદ્યાર્થીઓને નવી શક્યતાઓ તરફ દોરી જાય, એમને ઉશ્કેરે. એ પક્ષપાતી ન હોય, બીજા વિષયોનો પણ આદર કરે, દુનિયામાં શું ચાલી રહ્યું છે, સમકાલીન પ્રવાહો કયા છે એનાથી વાકેફ રહે.
અને વિદ્યાર્થી સાથેનો સંબંધ કેવો?
ખાસ તો એ વિદ્યાર્થીના સ્વતંત્ર વિકાસમાં બાધારૂપ ન બને. એ જ્ઞાન ઠાલવે નહીં, પણ સાથે મળીને શીખવાનો, સંશોધન કરવાનો માહોલ બનાવે. એની પોતાની રુચિ કેળવાયેલી હોય, પરિષ્કૃત હોય, પણ આગ્રહોથી પૂર્વગ્રહોથી મુક્ત હોય. અને મહત્વનું એ કે તે વિદ્યાર્થીઓ પાસેથી પણ શીખવા તૈયાર રહે.
આ તો ખરેખર આદર્શ સ્થિતિ કહેવાય. અને સામે પક્ષે વિદ્યાર્થી પાસેથી શીખવાની અપેક્ષા શું રખાય છે, જે આ શિક્ષણ પદ્ધતિ જેની ટીકા થઈ રહી છે એ પૂરી નથી કરી શકતી?
અપેક્ષા તો મૂળભૂત રીતે એ હોય કે યુનિવર્સિટીમાંથી બહાર નીકળતો સ્નાતક સાહિત્યનું સાચું મૂલ્ય સમજી શકે, સારી કૃતિઓના પરિચયથી પોતાની રુચિ કેળવી શકે, વિવેચનાના જે સિદ્ધાંતો છે એને સમજી શકે અને નવા લખાણો આવે તેને પોતાની રીતે આત્મવિશ્વાસથી મૂલવી શકે.
પણ એવું થતું નથી.
પણ થાય છે શું, પાઠ્યપુસ્તકો જ સર્વસ્વ બની જાય છે, શિક્ષકના વ્યાખ્યાન પર જ મુખ્ય આધાર રખાય છે, પરીક્ષામાં શું પૂછાશે એ જ કેન્દ્રમાં રહે છે, સિદ્ધાંતો ગોખી નાખવામાં આવે છે અને પરીક્ષા પદ્ધતિ પણ મોટે ભાગે યાદશક્તિની જ કસોટી કરે છે. પુસ્તકાલયનો ઉપયોગ કેવી રીતે કરવો, સંદર્ભ ગ્રંથો કેવી રીતે જોવા, એ પણ કદાચ પૂરતું શીખવાડતું નથી.
એટલે અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોની પસંદગીમાં પણ ખામીઓ છે એવું કહેવાય?
હા, ચોક્કસ. જેમ કે કયો સમયગાળો ભણાવવો, કઈ કૃતિ પ્રતિનિધિ ગણવી, આ બધું ઘણીવાર મનસ્વી અને કૃત્રિમ લાગે છે. ક્લાસિક જેવી સંજ્ઞાનો ઉપયોગ થાય પણ એનો અર્થ શું એની સ્પષ્ટતા ન હોય. ઐતિહાસિક મહત્વના નામે ક્યારેક નબળી કૃતિઓ પણ ભણાવાય છે. વિવેચનના સિદ્ધાંતો માટે જૂના, કદાચ હવે અપ્રસ્તુત બની ગયેલા પુસ્તકો પર જ આધાર રખાય છે. નવા અભિગમો, નવી વિચારધારાઓની ઉપેક્ષા થાય છે અને ક્યારેક તો, જેમ જોશી ઇશારો કરે છે, પાઠ્યપુસ્તકો પાછળ વ્યાવસાયિક હિતો પણ કામ કરતા હોય છે.
આ બધી સમસ્યાઓ તો ખરેખર ગંભીર છે, શિક્ષણના પાયાને જ હચમચાવી દે એવી. તો શું જોશી કોઈ ઉપાય, કોઈ વૈકલ્પિક માર્ગ સૂચવે છે? આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો?
હા, સૂચવે છે. તેઓ શિકાગો યુનિવર્સિટીના એક પ્રયોગનો ઉલ્લેખ કરે છે અને એના આધારે સૂચન એવું છે કે પાઠ્યપુસ્તક આધારિત ભણતરને બદલે અભ્યાસને અમુક ઘટકોમાં, મોડ્યુલ્સમાં વહેંચી દેવો જોઈએ.
કેવી રીતે?
દરેક ઘટક માટે કેટલીક મુખ્ય ઉત્તમ કૃતિઓ પસંદ કરવી, પછી વર્ગમાં એ કૃતિઓનું ઊંડાણપૂર્વક, જેને તેઓ ફરીથી રચનાત્મક રીક્રિએટિવ વાંચન કહે છે, એવું વાંચન અને ચર્ચા થાય. એમાંથી જે પ્રશ્નો ઉદ્ભવે તેની મીમાંસા થાય, એના પર વિચાર વિમર્શ થાય.
પછી?
આ પછી વિદ્યાર્થીઓને વધુ વાંચન સામગ્રી આપી, પુસ્તકાલયનો ઉપયોગ કરી, પોતાની સૂઝ વાપરીને, પોતાનું વિવેચન દૃષ્ટિ વિકસાવીને જવાબ તૈયાર કરવા પ્રોત્સાહિત કરવા. આનાથી શું થાય? પરિચિત કૃતિના આધારે અપરિચિત કૃતિને સમજવાની અને મૂલવવાની શક્તિ વિકસે.
એટલે ગોખણપટ્ટીને બદલે સમજણ અને સૂઝ કેળવાય.
બરાબર. અને આ માટે વ્યાખ્યાન પદ્ધતિને બદલે ચર્ચા પદ્ધતિ, ટ્યુટોરિયલ કે સેમિનાર જેવી અપનાવવી જોઈએ, જેમાં શિક્ષક માત્ર માર્ગદર્શક બને, વિદ્યાર્થીને જાતે વિચારતો કરે. સાચા પ્રશ્નો પૂછતા શીખવું એ જ બૌદ્ધિક વિકાસની, બૌદ્ધિક સજાગતાની નિશાની છે. જેમ F.R. લિવિસ કહે છે અને જોશી એમને ટાંકે છે કે તાલીમ કોઈ ટેકનિકલ પ્રક્રિયા શીખવવાની નથી, પણ બુદ્ધિના સંવેદનશીલ અને પ્રમાણિક ઉપયોગની હોવી જોઈએ.
આ તો ખરેખર શિક્ષણના કેન્દ્રને જ બદલી નાખે, માહિતીના સંગ્રહમાંથી સૂઝના વિકાસ તરફ. અદ્ભુત વિચાર છે. હવે કાવ્ય વિવેચન વિશે જોશી બહુ વિગતે વાત કરે છે, ત્યાં મુખ્ય સમસ્યા શું દેખાય છે?
ને મુખ્ય સમસ્યા એ છે કે આપણે કવિતાને પણ ગદ્યની જેમ સમજવા મથીએ છીએ. એનો અર્થ શું છે, તેમાં વિચાર શું છે, એના પર વધુ પડતું ધ્યાન અપાય છે.
અચ્છા.
જોશી કહે છે કે આના કારણે ચિંતનાત્મકતાના નામે પદ્યમાં નિબંધો લખાવા લાગ્યા. કવિતાનું જે કવિત્વ છે એ ગૌણ બની ગયું અને વિચાર મુખ્ય. પછી એ સુઝેન લેંગરને ટાંકીને કહે છે કે કળામાં ભાવ નહીં, પણ ભાવનું આકાર પામવું, એનું ફોર્મ બનવું, એ મહત્વનું છે. અને આ આકાર કેવી રીતે રચાય છે, એની નિર્માણ પ્રક્રિયા જ આસ્વાદ્ય છે, માણવા જેવી છે.
એટલે વિચાર કરતા એની અભિવ્યક્તિની રીત વધુ મહત્વની.
હા, કવિતામાં તો ખાસ. કવિતાની ભાષા વાલેરી, જેને ભાષાની અંદરની ભાષા, લેંગ્વેજ ઇન લેંગ્વેજ કહે છે, તેનો વિશિષ્ટ લય, પદવિન્યાસ, પ્રતીકો અને કલ્પનો વચ્ચેનો જે અતાર્કિક પણ ભાવોર્મિથી સંધાયેલો સંબંધ છે, આ બધું તપાસવું જોઈએ. કવિતાનો અર્થ કોઈ એક ચોકઠામાં બંધ બેસતો નથી, તે દરેક વાચન વખતે, દરેક આસ્વાદ વખતે પુનર્જીવિત થાય છે, નવો જન્મે છે અને કદાચ સમૃદ્ધ પણ બને છે.
એટલે કવિતા શીખવવામાં તેના બાહ્ય સ્વરૂપ, છંદ, લય, અલંકાર, એની પાછળ રહેલી જે આંતરિક રચના છે, એની સંરચનાત્મક સૂઝ, જેને કદાચ સ્ટ્રક્ચરલ સેન્સ કહી શકાય, એના પર ધ્યાન આપવું જરૂરી છે. મને લાગે છે સુંદરમ અને બક ઠાકોરના ઉદાહરણો આ જ વાત સમજાવે છે, નહીં?
બિલકુલ. જોશી બહુ સરસ ઉદાહરણ આપે છે કે કેવી રીતે સુંદરમ એક પંક્તિમાં પૃથ્વી છંદનો ભંગ કરીને દર્દના ભાવની જે આકસ્મિકતા છે અથવા એની જે શારીરિક મુદ્રા છે એને ઉપસાવે છે.
હા.
કે પછી બક ઠાકોર કેવી રીતે માત્ર સ્વર અને વ્યંજનના પુનરાવર્તનથી, એના વિશિષ્ટ પદવિન્યાસથી નાયિકાની જે ક્રિયાઓ છે એનો લય પકડે છે. આ બધું સ્ટ્રક્ચરલ સેન્સ, સંરચનાની સૂઝ દર્શાવે છે. નબળી કવિતામાં આ સૂઝનો અભાવ હોય છે, ત્યાં વસ્તુ અને સ્વરૂપ એકરસ નથી થતા, છૂટા પડી જાય છે. અને પછી ક્લિન્ટ બ્રુક્સને ટાંકીને જોશી એ પણ કહે છે કે ઘણીવાર અધ્યાપકો પોતે જ પેલી કમ્યુનિકેશન થિયોરીના આગ્રહી બનીને કવિતાના સાચા સ્વરૂપને સમજવામાં અવરોધ બને છે.
એટલે?
એટલે કે તેઓ કાવ્યોનો અર્થ સ્પષ્ટ હોવો જોઈએ, એમાં કોઈ સંદિગ્ધતા ન હોવી જોઈએ, એવી બૂમ પાડે છે. પણ જોશી કહે છે જ્યોર્જ વહેલીને ટાંકીને કે કાવ્યનું સંક્રમણ માત્ર અર્થનું નથી, પણ કવિની એ સર્જન ક્ષણની જે સમગ્ર ભાવસ્થિતિ છે એની સાથે વાચકની તદાકારતાનું છે. આ માટે વાચકે પણ પોતાની નિશ્ચિતતાનો, પોતાના પૂર્વગ્રહોનો કાઠો છોડવો પડે.
અબો ઊંડી વાત છે. કવિતા જેવી જ સમસ્યાઓ કથા સાહિત્ય અને નાટકના વિવેચનમાં પણ જોવા મળે છે.
હા, ત્યાં પણ કંઈક અંશે સમાન સમસ્યાઓ છે. નવલકથામાં દાખલા તરીકે વસ્તુ એટલે કે કન્ટેન્ટ પર વધુ પડતું મહત્વ અપાય છે અને ફોર્મ એટલે કે સ્વરૂપની ઘણીવાર ઉપેક્ષા થાય છે.
એટલે વાર્તા શું છે એ જ મુખ્ય.
હા, મોટે ભાગે નવલકથાનું વિવેચન ઘણીવાર તેમાં રજૂ થયેલા સામાજિક પ્રશ્નો કે લેખકના વિચારોની ચર્ચા બની જાય છે. પણ એ વિચારો કલાત્મક રીતે કેવી રીતે રજૂ થયા છે, પાત્રોનું ઘડતર કેવું છે, કથનરીતિ કેવી છે, ભાષાનો વિનિયોગ કેવો છે, એની વાત ઓછી થાય છે. જોશી ભાર મૂકે છે કે વસ્તુ અને સ્વરૂપનો સંબંધ ગાઢ મજ્જાગત હોવો જોઈએ, ઓર્ગેનિક હોવો જોઈએ.
અને એવું નથી થતું.
એમના મતે આવું ન થવાને કારણે આપણું કથા સાહિત્ય અને નાટ્ય સાહિત્ય પછાત રહી ગયું છે. એમનું માનવું છે કે જો વિવેચન સ્વરૂપોની શક્યતાઓ ચીંધે અને ભાવકની રૂચિ ઘડે તો કદાચ નબળી કૃતિઓ ઓછી લખાય.
બરાબર, આ તો થઈ વિવેચન અને સ્વરૂપની વાત. પણ સાહિત્યના અભ્યાસને વધુ વ્યાપક બનાવવા માટે જોશી શું સૂચવે છે? શું માત્ર ગુજરાતી સાહિત્ય પૂરતું જ સીમિત રહેવું જોઈએ?
ના, જરાય નહીં. તેઓ બહુ ભારપૂર્વક કહે છે કે સાહિત્યના અભ્યાસીએ માત્ર પોતાની ભાષાના સાહિત્યમાં જ બંધાઈ ન રહેવું જોઈએ.
તો શું કરવું જોઈએ?
વિશ્વના અને ભારતના અન્ય ભાષાઓના શ્રેષ્ઠ સાહિત્ય, એમણે નામ પણ આપ્યા છે, દોસ્તોવેસ્કી, ટોલ્સ્ટોય, જેમ્સ જોઇસ, કાફકા, થોમસ માન જેવા લેખકો, એનાથી પરિચિત થવું જોઈએ. આ માટે અંગ્રેજી કે અન્ય ભાષાના જે અધ્યાપકો છે એમનો સહકાર લેવો જોઈએ. ભાષાનું અભિમાન છોડીને, સંકુચિતતા ટાળીને તુલનાત્મક અભ્યાસની વૃત્તિ કેળવવી જોઈએ.
અને ભારતીય ભાષાઓ વિશે?
હા, એમણે એ પણ કહ્યું છે કે વિદ્યાર્થીઓ માટે હિન્દી ઉપરાંત બંગાળી, મરાઠી જેવી બીજી ભારતીય ભાષાઓ અને તેના સાહિત્યનું જ્ઞાન પણ જરૂરી ગણાવવું જોઈએ. અને પરભાષા શીખવવાની સારી શાસ્ત્રીય વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી જોઈએ, માત્ર કામ ચલાવ નહીં.
અને શું સાહિત્યને અન્ય કળાઓ સાથે જોડવાની પણ વાત છે, જેમ કે ચિત્રકળા, સંગીત?
ચોક્કસ. એમનું કહેવું છે કે જુદી જુદી લલિત કળાઓ, ચિત્ર, શિલ્પ, સંગીત, એમના માધ્યમ અલગ હોય છે, એમની રચના રીતિ અલગ હોય છે, એમની આસ્વાદ પ્રક્રિયા અલગ હોય છે. એને સમજવાથી સાહિત્યની પોતાની વિશિષ્ટતા શું છે એ વધુ સારી રીતે સમજી શકાય છે.
સરસ.
આ માટે કળા વિવેચન એટલે કે એસ્થેટિક્સનો અભ્યાસ પણ થવો જોઈએ, જેને આપણા વિદ્યાપીઠોમાં હજુ સુધી યોગ્ય સ્થાન મળ્યું નથી એવું તેઓ ત્યારે કહેતા હતા. એ જ રીતે સાહિત્યક સિદ્ધાંતો એટલે કે થિયરીના અભ્યાસમાં પણ ભારતીય કાવ્યશાસ્ત્ર, જેમ કે ધ્વન્યાલોક, વક્રોક્તિ જીવિત, અને પાશ્ચાત્ય સિદ્ધાંતો જેમ કે એમ્સનની એમ્બિગ્યુઇટી, ટિલિયર્ડની ઓબ્લિક પોએટ્રી, આ બધાનો તુલનાત્મક અભ્યાસ થવો જોઈએ. માત્ર પહેલાં જૂના પ્રારંભિક પાશ્ચાત્ય વિવેચકો હડસન કે વર્સફુલ્ડ એમના પર જ અટકી ન રહેવાય.
બરાબર. એટલે અભ્યાસને બધી રીતે વિશાળ અને ઊંડો બનાવવાની વાત છે. હવે ઇતિહાસ અને સંશોધન વિશે પણ જોશી કેટલીક મહત્વની વાતો કરે છે. સાહિત્યના ઇતિહાસ લેખનમાં શું ખામીઓ જુએ છે?
મુખ્ય મર્યાદા એ જુએ છે કે આપણા ઇતિહાસ ગ્રંથો મોટેભાગે કાળગણના, લેખકો અને કૃતિઓની યાદીઓ અને સમાજ દર્શન કે ભાષા જેવી સાહિત્યતર બાબતો પર વધુ ધ્યાન આપે છે.
પણ શેના પર ધ્યાન આપવું જોઈએ?
કૃતિની સાહિત્ય ગુણવત્તા શું છે, એ સમયના વાચકોની રુચિ કેવી હતી, સાહિત્યિક પરંપરાનો વિકાસ કેવી રીતે થયો, આ મુદ્દાઓની ચર્ચા ઓછી થાય છે અથવા તો ઉપરછલ્લી થાય છે. એમણે પ્રેમાનંદનું ઉદાહરણ આપ્યું છે કે એમનું મૂલ્યાંકન પણ વર્ષોથી ચાલ્યા આવતા એ જ પુનરાવર્તિત મુદ્દાઓ પર અટકેલું છે. ઇતિહાસ લેખકે માત્ર યાદીઓ નહીં પણ પ્રજાની રૂચિના ઘડતરનું, એના વિકાસનું ચિત્ર આપવું જોઈએ. ફક્ત સોર્સેસ અને ઇન્ફ્લુએન્સીસ કોણે કોના પરથી લીધું એની ચર્ચા પૂરતી નથી.
અને સાહિત્યિક સંશોધન વિશે શું? શું એ માત્ર જૂની અપ્રકાશિત કૃતિઓ શોધીને છાપવા પૂરતું જ સીમિત છે જે ઘણીવાર જોવા મળે છે?
હા, જોશી કહે છે કે મોટાભાગનું સંશોધન આ પ્રકારનું એટલે કે સામગ્રી સંચયનું જ રહ્યું છે. પણ સંશોધન માટે કૃતિ માત્ર જૂની હોવી પૂરતું નથી, તેનું સાહિત્યિક મૂલ્ય પણ હોવું જોઈએ. હા, હસ્તપ્રતોનું શાસ્ત્રીય પદ્ધતિએ સંપાદન કરવું જરૂરી છે, પણ એની પાછળ કોઈ દૃષ્ટિ હોવી જોઈએ.
કેવી દૃષ્ટિ?
જેમ કે એ સંપાદિત કૃતિ તે યુગની સાહિત્યિક સૂઝ કે રુચિ સમજવામાં કેવી રીતે મદદરૂપ થાય છે. સંશોધનનો સાચો અર્થ માત્ર પુરાણી વસ્તુઓનો શોખ એટલે કે એન્ટિક્વેરિઝમ નથી.
તો સાચું સંશોધન શું છે?
સાચા સંશોધનમાં તો રસાસ્વાદની પ્રક્રિયા કેવી હોય છે, સર્જન વ્યાપાર શું છે, મૂલ્યાંકનના પાયા શું હોઈ શકે, નૈતિક અને સૌંદર્યલક્ષી મૂલ્યો વચ્ચે શું ભેદ છે, આવા મૂળભૂત પાયાના પ્રશ્નો પર સંશોધન થવું જોઈએ. આને તેઓ સર્જનાત્મક સંશોધન, ક્રિએટિવ ટાઈપ ઓફ રિસર્ચ કહે છે, અને એની તાલીમ છેક એમએ કક્ષાએથી જ વિદ્યાર્થીઓને મળવી જોઈએ.
ભાષાશાસ્ત્ર વિશે પણ કંઈક કહે છે?
હા, એ ક્ષેત્રમાં પણ ઘણું કરવાનું બાકી છે એવું કહે છે. બોલાતી ભાષાનું વ્યાકરણ, પદવિન્યાસ, સિન્ટેક્સ, ઉચ્ચારણ, ફોનેટિક્સ, અર્થવિચાર, સિમેન્ટિક્સ અને આપણી આદિવાસી ભાષાઓ અને બોલીઓનો શાસ્ત્રીય અભ્યાસ થવો જોઈએ. આ બધું મધ્યકાલીન સાહિત્યની શુદ્ધ વાચનાઓ તૈયાર કરવામાં પણ મદદ કરી શકે.
તો આટલી બધી સમસ્યાઓ ગણાવી, એનું વિશ્લેષણ કર્યું, કારણો તપાસ્યા, અંતે આ સ્થિતિ સુધારવા માટે જોશી ક્યા નક્કર ઉપાયો કે સૂચનો કરે છે? સારાંશ શું છે એમના સૂચનોનો?
મુખ્ય સૂચનોનો સારાંશ કાઢીએ તો, પહેલું, વ્યાખ્યાન પદ્ધતિને બદલે ચર્ચા પદ્ધતિ પર ભાર. બીજું, વર્ષાંત પરીક્ષાને બદલે સતત મૂલ્યાંકનની પદ્ધતિ, જે વિદ્યાર્થીની સૂઝ અને પ્રયોજનની શક્તિ તપાસે, માત્ર માહિતી સંગ્રહની નહીં,
એટલે ઘોખણપટ્ટી નહીં.
હા. ત્રીજું, પુસ્તકાલયના મુક્ત અને સક્રિય ઉપયોગ પર ભાર મૂકવો. ચોથું, વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનોનો યોગ્ય, હેતુપૂર્ણ ઉપયોગ થાય. પાંચમું, અન્ય ભાષાઓ અને કળાઓ સાથે જીવંત સંપર્ક કેળવાય. છઠ્ઠું, અધ્યાપકો માટે નિયમિત અભ્યાસ વર્ગો યોજાય, જેથી તેઓ પણ અપડેટ રહે.
અને સંશોધન વિશે?
સાતમું, સંશોધનની દિશા બદલવી, માત્ર સામગ્રી સંચયથી આગળ વધીને મૂળભૂત પ્રશ્નો તરફ જવું. અને આઠમું, આંતર વિદ્યાપીઠ સહકાર વધારવો, જેથી સંસાધનો અને વિચારોની આપ લે થાય.
અને સમાજ સાથેના જોડાણ વિશે કંઈ?
હા, એક મહત્વની વાત એ પણ કહે છે કે વિદ્યાપીઠોએ માત્ર પોતાના શૈક્ષણિક વર્તુળોમાં જ સીમિત ન રહેતા જનતા સાથે સંપર્ક સાધીને એમની સાહિત્યિક રૂચિનું સ્તર ઊંચું લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને આ માટે એક ગણનાપાત્ર, ગંભીર સાહિત્યક સામયિક શરૂ કરવું જોઈએ, જે આ કામમાં મદદરૂપ થાય.
આ બધું સાંભળતા તો લાગે છે કે ખૂબ મોટો અને કદાચ થોડો આદર્શવાદી બદલાવ માંગે છે. શું જોશી પોતે આશાવાદી હતા કે આ બધું શક્ય બનશે?
લેખના અંતે તેઓ પડકારોની ગંભીરતા બરાબર સમજે છે અને સ્વીકારે છે, પણ છતાં એક આશા ચોક્કસ વ્યક્ત કરે છે. તેઓ માને છે કે જો આ દિશામાં નિષ્ઠાપૂર્વક, સાચા મનથી પ્રયત્નો કરવામાં આવે તો સાહિત્યનો અભ્યાસ વધુ જીવંત, સાર્થક અને આનંદદાયક બની શકે છે, અને જે સાચો જિજ્ઞાસુ વિદ્યાર્થી છે તે યુનિવર્સિટીમાંથી નિરાશ થઈને પાછો નહીં ફરે.
ખરેખર સુરેશ જોશીનો આ લેખ લગભગ અડધી સદી પહેલાં લખાયો હોવા છતાં એમાં ઉઠાવેલા ઘણા પ્રશ્નો અને ચિંતાઓ આજે પણ જાણે આપણી શિક્ષણ વ્યવસ્થા સામે, ખાસ કરીને સાહિત્યના શિક્ષણ સામે, એક મોટો પ્રશ્નાર્થ ઉભો કરે છે.
સાચી વાત છે.
હા, ચોક્કસ. સાહિત્યને માત્ર માહિતી તરીકે નહીં, પણ એક અનુભવ તરીકે, સંવેદનાને કેળવનાર એક માધ્યમ તરીકે કેવી રીતે ભણાવી શકાય એ મોટો સવાલ છે.
હા, આખી ચર્ચાનો મુખ્ય સૂર મને લાગે છે એ જ છે. સાહિત્યનો અભ્યાસ માત્ર વિષયવસ્તુ કે બાહ્ય પરિબળોની ચર્ચા બની ન રહેવો જોઈએ, પણ કૃતિના આંતરિક સૌંદર્ય, તેના સ્વરૂપ, તેની ભાષા, તેના લય અને તેના દ્વારા વ્યક્ત થતી જે આગવી સાહિત્યિકતા છે, જે કાવ્યત્વ છે, એને પામવાનો એક સંવેદનશીલ અને સાથે સાથે બૌદ્ધિક પ્રયાસ બનવો જોઈએ. અને આ માટે શિક્ષક, વિદ્યાર્થી, અભ્યાસક્રમ, પરીક્ષા પદ્ધતિ, આખા શૈક્ષણિક તંત્રમાં આમૂલ પરિવર્તનની જરૂરિયાત જોશી ત્યારે પણ જોતા હતા, અને કદાચ આજે પણ એ એટલી જ કે કદાચ વધુ પ્રસ્તુત છે.
અને કદાચ આજના ટેકનોલોજી અને માહિતીના વિસ્ફોટના યુગમાં, જ્યાં બધું જ ખૂબ ઝડપી અને ઉપયોગીતાવાદી બની રહ્યું છે, ત્યાં સાહિત્ય દ્વારા મળતી સંવેદનશીલતા, વિવેક બુદ્ધિ અને ઊંડાણપૂર્વક વિચારવાની, અનુભવવાની ક્ષમતાનું મહત્ત્વ ઓછું નથી થયું, કદાચ ઓર વધી ગયું છે.
ચોક્કસપણે. જોશીનો આ લેખ આપણને એ વિચારતા કરી મૂકે છે કે શું આપણે સાહિત્યને માત્ર એક વિષય તરીકે, પરીક્ષા પાસ કરવાના એક સાધન તરીકે જોઈ રહ્યા છીએ, કે પછી જીવનને સમૃદ્ધ બનાવતા, આપણી સમજને અને સંવેદનાને વિસ્તારતા એક જીવંત અનુભવ તરીકે અપનાવી રહ્યા છીએ. આ સવાલ દરેક શિક્ષક, વિદ્યાર્થી અને સાહિત્યના વાચકે પોતાની જાતને પૂછવા જેવો છે, મને લાગે છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.